શિશુપાલનો વધ થતાં એમના મરતિયા ઇન્દ્રપ્રસ્થથી જીવ લઈને ભાગ્યા. એમાં શિશુપાલનો મિત્ર સાલ્વ મિત્રના વધથી ક્રોધે સળગી ઉઠ્યો. સાથે ચાલી રહેલા રાજાઓને કહેવા લાગ્યો, અરે આ યાદવો તો માજા મૂકી રહ્યા છે, એમને માટે કંઈક કરવું પડશે. એમ એમ કયા કરો છો, પણ કરતા તો કાંઈ નથી. તમને તમારી પ્રતિજ્ઞા યાદ આવે છે? જ્યારે આ કૃષ્ણએ રુક્મણીનું હરણ કર્યું ત્યારે આપણે સૌ એની પાછળ પડ્યા હતા. મોટું યુદ્ધ થયું હતું ત્યારે આપે પ્રતિજ્ઞા કરી હતી કે હું આ પૃથ્વીને ન યાદવી કરીશ. બધા યાદવોની તો વાત બાજુએ રાખો, આ કૃષ્ણ બળરામને હણો ને તોય ગણો છે. એક રાજાએ સમયસર શોકથી મારી. સાલ્વને એકદમ ચટકો લાગ્યો. ધૂળની એક મુઠ્ઠીનો આહાર કરી ભગવાન ભોરાનાથને રીઝવવા બેસી ગયો. ભગવાન ભોરાનાથ એના મનોભાવ કરી ગયા. અરે આના પર પ્રસન્ન થઈને કરવાનું શું? હું વર માગવા કહીશ એટલે એ કૃષ્ણ બળરામને હણવાનું વર માગશે. એ ગમે તેટલું કરશે પણ એનાથી એ થવાનું નથી. બાણાસુરે માંગ્યું પણ એનાથી પણ એ ન થયું, તો આ શાલ્વથી શું થશે? એમ વિચારી ભગવાન ભોરાનાથ ચૂપ રહ્યા. છતાંય શાલ્વે કેળો ન મૂક્યો. આખરે કંટાળીને ભગવાન ભોરાનાથે કહ્યું, બોલ ભાઈ, શી ઈચ્છાએ તું તપ કરી રહ્યો છે? સાલ્વે કહ્યું, ભગવાન હું બીજું કંઈ નથી માગતો. દેવો, અસુરો, મનુષ્યો, ગંધર્વો, સર્પો કે રાક્ષસોથી ન ભાંગી શકાય એવું, મારી ઈચ્છા અનુસાર ગગનમાં વિહાર કરી શકે એવું, અને યાદવોને દરેક રીતે ભારે પડી જાય એવું વિમાન મને આપો. ભલે, જેવી તારી ઈચ્છા. એમ કહી ભગવાન ભૂતનાથે મય દાનવને આજ્ઞા કરી, મય આ સાલ્વ ઈચ્છે છે એવું એક વિમાન બનાવી આપજે. ભોરાનાથની આજ્ઞા થતાં મય દાનવે શોભ નામનું લોઢાનું એક વિમાન બનાવી આપ્યું. પોતાની ઈચ્છા અનુસાર ગગનમાં વિહાર કરનારું વિમાન મેળવી સાલ્વ આનંદમાં આવી ગયો અને મોટી સેના ભેગી કરી કૃષ્ણ બલરામ વિહોણી સુની દ્વારિકાને ઘેરી નગરના બાગ બગીચા ફૂલવાડીઓ નગરના દરવાજા મહેલો અટારીઓ વગેરે ભાંગવા માંડ્યા. સૌભ વિમાનમાં ચડી આકાશમાંથી શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. આકાશમાંથી મોટા મોટા શસ્ત્રો શિલાઓ વજ્રો વગેરે પડતા દ્વારકાવાસીઓ હાહાકાર કરવા લાગ્યા. પ્રજામાં હાહાકાર થતા મહા યશસ્વી વીર પ્રદ્યુમન રથ પર ચડી બહાર આવ્યા. લોકોને હૈયા ધારણ આપી સાત્યકી ચારુદેષણ સાંબ અક્રૂર કૃતવર્મા ભાનુવિંદ ગદ શુક્ર સારણ વગેરે મહારથીઓને લઈ સાલ્વની સામે ગયા. યાદવોને જોઈ સાલ્વનું લોહી ઉકરી ઉઠ્યું. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ મચ્યું. સૂર્ય જેમ અંધકારનો નાશ કરે એમ પ્રદ્યુમને પોતાના દિવ્ય શસ્ત્રોથી સાલ્વની માયાનો નાશ કર્યો. સાલ્વ પણ સે ખાઈ ગયો. જ્યારે પૃથ્વી પર એનું કંઈ ન ચાલ્યું ત્યારે સૌભ વિમાનમાં બેસી આકાશ માર્ગે લડવા લાગ્યો. આ વિમાન માયાવી હોવાથી ઘડીમાં દેખાય અને ઘડીમાં અદૃશ્ય થઈ જાય. પછી તો એ વિમાન દેખાતા જ યાદવોએ બાણવર્ષા કરવા માંડી. યાદવોના આ બાણોથી અંદર બેઠેલા સૈનિકો પીડાવા લાગ્યા. શાલ્વ મૂંઝાયો. આખરે પોતાના બળવાન પ્રધાન ધુમ્માનને પ્રદ્યુમન સામે લડવા મોકલ્યો. ધુમ્માને ધન ધનાઈને પોતાની ગજવેલી ગદા પ્રદ્યુમનની છાતીમાં મારી. છાતીમાં ગદા વાગતા જ પ્રદ્યુમનની છાતી ચીરાઈ ગઈ અને એ મૂર્છિત થઈને રથમાં પડ્યો. ત્યાં તો એના સારથી તારુકનો પુત્ર સમય સૂચકતા વાપરી યુદ્ધ ક્ષેત્રમાંથી એને દૂર લઈ ગયો. ઘડી બે ઘડીમાં પ્રદ્યુમન ભાનમાં આવ્યો. આસપાસ રણભૂમિ ન જોતા પ્રદ્યુમને સારથીને પૂછ્યું, અલ્યા તું મને અહીં ક્યાં લઈ આવ્યો? તને ખબર છે લોકો મને શું કહેશે? કાયર કાયર કહીને લોકો મારા પર કલંક લગાડશે. જ્યારે મને મારા પિતા કૃષ્ણ તથા બળદેવજી પૂછશે ત્યારે હું કયે મોડે જવાબ આપીશ. મારો આજનો આ પ્રસંગ સંભાળી સંભાળીને મારી ભાભીઓ હસશે એનું તને ભાન છે? પ્રદ્યુમનજી, એવા ખોટા વિચાર આપ ન કરો. આપનામાં કેટલી વીરતા છે એ તો આખું જગત જાણે છે. સાથીએ સંકટમાં આવેલા રથની અને રથીએ સાથીની રક્ષા કરવી જોઈએ, એકબીજાનો એ ધર્મ છે. આવું જાણીને મેં આ કામ કર્યું છે. શત્રુએ આપની છાતીમાં ગદાનો પ્રહાર કર્યો હતો અને આપ મૂર્છિત થઈને ધરી પડ્યા હતા, ત્યારે જ મેં ધર્મ રહસ્યથી પ્રમાણે રણમાંથી તમને ખસેડ્યા છે. પ્રદ્યુમને સાથીનું કહેવું યોગ્ય લાગ્યું. જરપાન કરી એ સ્વસ્થ થયા. બખ્તર પહેરી હાથમાં ધનુષ્ય લઈ એ ફરી પાછા ધુમાન સામે આવ્યા અને કચકચાવીને 8 બાણ મારી રથના અશ્વો સાથી તથા ધુમાનનું મસ્તક છેદી નાખ્યું. ત્યારબાદ સૌગ વિમાનમાંથી શસ્ત્રમારો કરી રહેલા સૈનિકોને એક પછી એક ઉપાડવા જ માંડ્યા. એક બે નહીં, પૂરા 27 દિવસ આ ભયંકર યુદ્ધ ચાલ્યું. એવામાં ભગવાન શ્રીકૃષ્ણ સહકુટુંબ દ્વારિકા પાછા ફર્યા. રસ્તામાં અતિ ઘોર અપશુકનો થવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણને અમંગળની આશા અંકાઈ ગઈ. પરનો વિલંબ કર્યા વિના તેઓ દ્વારિકા આવ્યા. દ્વારિકાની પરિસ્થિતિ જોતા જ બંને ભાઈઓ ગંભીર બની ગયા. પરનો વિલંબ કર્યા વિના બંને ભાઈઓ સીધા રણભૂમિ પર આવ્યા. શ્રીકૃષ્ણએ પોતાના સારથી દારૂકને કહ્યું, તું મારો રથ શાલ્વ તરફ લે. ભગવાન શ્રીકૃષ્ણને આવતા જોઈ શાલ્વનો ક્રોધ મર્યાદા વટાવી ગયો અને આવતા શત્રુને મારી નાખવાને ઈરાદે ભયંકર સાંગ દારૂક ઉપર ફેંકી. ભગવાન શ્રીકૃષ્ણ તો સાવધ જ હતા. એક જ બાણથી વેગથી આવી રહેલી સાંગના સેંકડો કકડા કરી નાખ્યા. બીજા 16 બાણ એવા માર્યા કે જેથી શાલ્વ આકુર વ્યાકુર થઈ ગયો. સેંકડો બાણ શૌભ વિમાન પર ફેંક્યા, ત્યાં પણ ફફડાટ પેસી ગયો. એવામાં શાલ્વે એક બાણ શ્રીકૃષ્ણ તરફ ફેંક્યું. એ બાણે સારંગ ધનુષ્ય સહિત શ્રીકૃષ્ણનો ડાબો હાથ વીંધી નાખ્યો. બાણ હાથમાંથી નીચે પડી ગયું. ચારે તરફ હાહાકાર થઈ ગયો. ભગવાન શ્રીકૃષ્ણ પણ ઘડીભર માટે વિહ્વર બની ગયા. ત્યારે શાલ્વે ખડખડાટ હસીને કહ્યું, ઓ મોઢ, તું જ શિશુપાલની સ્ત્રીને અમારા દેખતા હરી ગયો હતો ને? એ તો મારો મિત્ર શિશુપાલ રાજસૂય યજ્ઞમાં સહેજ ગાફેલ રહી ગયો, નહીંતર તારી સી મજાલ કે તું એને હણી શકે. હવે આજે જોઈ લે મારો ઝપાટો. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, અરે મૂર્ખ, નાહકનું થૂંક શા માટે ઉડાડે છે? તારે માથે કાર ભમી રહ્યો છે એની તને ક્યાં ખબર છે? જે સાચા સુરા હોય એ તો બોલ્યા વિના જ પાણી બતાવે, તારી જેમ થૂંક ન ઉડાડે. જા જા હવે, એ મારનારા તો મરી ગયા, એમ લે જો ત્યારે. એમ કહી ભગવાન શ્રીકૃષ્ણએ ભયંકર વેગવારી ગદા શાલ્વને છાતીમાં મારી. બીજી જ પરે એ લોહી ઓગતો કંપવા લાગ્યો. થોડીવારમાં તો શાલ્વ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એ ક્યાં ગયો એમ જોવા શ્રીકૃષ્ણએ આમ તેમ નજર ફેરવવા માંડી. ત્યાં તો એક પુરુષે આવીને નિવેદન કર્યું, ભગવાન મને દેવકી માતાએ મોકલ્યો છે. એમણે એમ કહેવડાવ્યું છે કે કસાઈ જેમ પશુને બાંધી જાય એમ દુષ્ટ સાલ્વ તમારા પિતાને બાંધી ગયો છે. એમ, એ દુષ્ટ સાલ્વ મારા પિતાને બાંધીને લઈ ગયો? એમ કહેતા ભગવાન શ્રીકૃષ્ણ સામાન્ય મનુષ્યની જેમ આકુર વ્યાકુર થઈ ગયા. શું કરવું એ બાબતમાં કંઈ વિચાર કરે છે ત્યાં તો સામે જ શાલ્વ દેખાયો અને કૃષ્ણને સંબોધીને બોલ્યો, ઓ મૂર્ખ, આજ તારા પિતા કે બીજા, જો તારા દેખતા જ હું આનો વધ કરું છું. જો તારામાં શક્તિ હોય તો એમને બચાવવા આવ. એમ કહી વાસુદેવનું માથું કાપી તે ગગનમાં વિહાર કરી રહેલા સૌભ વિમાનમાં બેસી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની હતા, છતાંય પિતાના સ્નેહથી બે ઘડી મનુષ્ય ભાવમાં લીન થયા અને મુખ પર શોકની છાયા ફરી વળી. પણ બીજી જ પરે એમને લાગ્યું કે આ તો મહીદાનાવે શીખવેલી આસુરી માયા હતી, એટલે હૃદયનો શોક દૂર થયો. અમોદ પરાક્રમી શ્રીકૃષ્ણએ ગદાનો પ્રહાર કરી શોક વિમાનના ચૂરે ચૂરા કરી નાખ્યા. ભાંગીને ભૂકો થઈ ગયેલું વિમાન હજારો ટુકડા થઈ સમુદ્રમાં પડ્યું. હવે સાલ્વ બરાબર ક્રોધે ભરાયો અને ગદા લઈને શ્રીકૃષ્ણ સામે ઘસ્યો. સામે ઘસી આવતા દુશ્મનનું શિર ભગવાન શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રથી છેદી નાખ્યું. પાપી સાલ્વનો નાશ થતાં દેવોએ ભગવાન શ્રીકૃષ્ણનો જય જયકાર ધ્વનિ કર્યો. સ્વર્ગમાં દેવોના નગારા વાગવા લાગ્યા. પછી શ્રીકૃષ્ણનો આ વિજયદંત વક્રથી સહન ન થયો. મિત્રોના વેરનો બદલો લેવા એ ગદા લઈને શ્રીકૃષ્ણ સામે ઘસ્યો. શ્રીકૃષ્ણને જોતા જ બરાડ્યો, અહ બેટમજી, આજે ખરો લાગમાં આવ્યો છે. આજે હું કોઈ સગપણ લક્ષમાં લેવાનો નથી. ભલે તું મારા મામાનો પુત્ર હોય પણ આજે તને જીવતો છોડવાનો નથી. તે મારા મિત્રનો નાશ કર્યો છે ખરું ને, અને તું મને મારવા માગે છે ને, પણ મનની મનમાં જ રહી જવાની છે. આ વ્રજ્ર જેવી ગદાથી જ તને પૂરો કરવાનો છું. ભગવાન શ્રીકૃષ્ણ તો આંસુ બકે છે એમ વિચાર કરી રહ્યા હતા ત્યાં તો દંતવક્રે તેમના મસ્તક પર ગદા મારી. છતાંય ભગવાન શ્રીકૃષ્ણને એની જરાય અસર ન થઈ. એનો ધર્મ ચૂક્યો છે જાણી ભગવાને કૌમદકી ગદા છાતીમાં ઝીકી. દંતવક્રનું હૃદય ગદાના પ્રહારથી ચીરાઈ ગયું. મુખમાંથી લોહી ઓગતો પ્રાણ રહિત થઈ પૃથ્વી પર ઢળી પડ્યા. શિશુપાલનો વધ થતાં તેનું તેજ જેમ શ્રીકૃષ્ણમાં પેઠું હતું એમ દંતવક્રના વધ પછી એનું તેજ ભગવાન શ્રીકૃષ્ણના અંગમાં સમાઈ ગયું. દંતવક્ર મરાયો એમ સાંભળીને એનો ભાઈ વિદુરથ ખુલ્લી શમશેર લઈ ભગવાન શ્રીકૃષ્ણ સામે ઘસ્યો. એ કંઈ પ્રહાર કરે એ પહેલાં જ શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રથી એનું મસ્તક ઉડાવી દીધું. દેવોએ ભગવાન શ્રીકૃષ્ણનો જય જયકાર કર્યો. આખી દ્વારિકામાં વિજય ઉત્સવ ઉજવાયો. ધ્વજા પતાકાઓથી દ્વારિકાને શણગારી પછી ભગવાન શ્રીકૃષ્ણે મોટા યાદવો સાથે શણગારેલી દ્વારિકામાં પ્રવેશ કર્યો. સૌએ ભગવાન શ્રીકૃષ્ણને ફૂલડે વધાવ્યા.